जय नमोस्तु 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 नमोऽभियन्ताणं नमो सिद्धाणं नमो वैर्याणं नमो वज्रायाणं नमो लोहे सर्वसाहूनम् मंगलमय मंगलकरं वीतराग विज्ञान नमो ताहि जाते भये अरहंतादि महान परिमंगल करुछु महा ग्रंथ करण शुभ काज जेथे मड़े समाज सर आमे निज पद राज।
आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमल जी द्वारा रचित मोक्ष मार्ग प्रकाशक नामनो खूबज जे चारों अनियोग जे से एनाथी जे रहस्य से एनु अने अज्ञानी जीव जे भूलो करतो आवे से सादी भाषा मा कोई जेमा न्याय व्याकरण वधारे कोई नी जरूर न पड़े जेनो ज्ञाननो क्षयोपशम ओछो होय कोई एम कहतो है मने बहु याद रहतु नथी भूली जवाय से एवा बदा अल्प बुद्धि वाला जीवो पण सोय मां दोरो परोवी सके एटले के सम्यक दर्शननी प्राप्ति करी सके पोतानी पर्याय मां मोक्ष मार्गनो प्रकाश करी सके एवो पंडितजी साहेब ने करुणानो भाव आव्यो। केम के ने स्वयं एक वात कही से पहला अध्याय मां के वर्तमान काल मां मारा जेवा मंद बुद्धिवान करता पण हीन बुद्धि ना धारक घणा जीवो जोवामा आवे से। यद्यपि पंडितजी साहेब नो ज्ञान नो क्षयोपशम तो घणो हतो अभिक्षण ज्ञानोपयोग ना धारी हता जेमने गोमटसार जीवकांड कर्मकांड लब्धिसार क्षपणासार जेवा करणानियोगना गंभीर जे ग्रंथों कहवाय एनी पण टीका पंडितजी साहेबे सम्यक ज्ञान चंद्रिका नी रचना थयेली छे। पुरुषार्थ सिद्धि उपाय पर पण पंडितजी साहेबे टीका करेली छे। आ स्वयं पंडितजी साहेबनो एक मौलिक ग्रंथ छे। एमने एम थयु के जगतना जीवो एवो एक सरल ग्रंथ रचना करवामां आवे के पोतानुं काम करी ले। एमने स्वयं पहला अध्यायना अंतमां लख्युं छे के आ ग्रंथनो अभ्यास करवामां कोई न्याय व्याकरण वगैरेनी जरूर नथी पड़ती। अने नजर नाख्यो तो नाखी दे पहला अध्यायमां 23 के 24 नंबरनुं पेज छे निकालना 23-24 पेज से लगभग एमा छेल्ली त्रण लाइन से शू कहे छे जो आवी जाय एटले कहेजो। स्क्रीन पर आवी जाए एटले मने जरा कहेजो। 24 नंबरनो पेज छे आवी गयो ने। हाँ जो एमां छेल्ली त्रण लाइन छे के वड़ी आ ग्रंथनुं वाँचवुं केटलुं सरस लख्युं छे। आ आपणे घणी वार कहीए छे के आपणे आवुं लखी शकीए एवी विशुद्धता तो छे नहीं आपणी पण कमसे कम आवुं लख्युं एने वाँचवामांथी पण आपणे चाल्या जईए तो घणुं खराब कहेवाय। बे वस्तु ख्याल आवी ने जो વળી આ 24 નંબરનું પેજ છે, એમાં છેલ્લી ત્રણ લાઈન, વળી આ ગ્રંથનું વાંચવું, પછી શું લખ્યું છે, સાંભળવું. મળ્યું સમીરભાઈ? મળી ગયું? નથી મળ્યું, પેજ અલગ છે તમારામાં. પહેલું નંબર, પહેલો અધિકાર છે ને, એમાં છેલ્લું આવી જાય, પહેલો અધિકારમાં છેલ્લું પેજ. હા, છેલ્લી બે ત્રણ લાઈન છે. જુઓ, સાંભળો, સાંભળજો. વળી આ ગ્રંથનું વાંચવું, પછી શું લખ્યું છે, સાંભળવું, અને શું લખ્યું છે, વિચારવું. વાંચવું, સાંભળવું અને વિચારવું, પછી શું લખ્યું છે, સુગમ નથી લખ્યું. શું લખ્યું છે? આગળ કયો શબ્દ લખ્યો છે? ઘણું સુગમ છે. વાહ, આ પંડિતજી સાહેબના શબ્દો તો જુઓ, ઘણું સુગમ છે. આપણે હંમેશા કહે છે કે આ દરેક પેજમાં અંદરમાં કહેવાય ને, શેડોના રૂપમાં ટોડરમલજી સાહેબનું ચિત્રપટ દેખાવું જોઈએ આપણને, ભાઈ અક્ષયભાઈ, સમજાય છે? દરેક પેજ ઉપર આપણને ટોડરમલજી સાહેબના દર્શન થવા જોઈએ. કેટલી કૃપા છે પંડિતજી સાહેબની આપણા ઉપર. અને પૂજ્ય ગુરુદેવ શ્રી તો જ્યારે સંપ્રદાયમાં હતા એ વખતે આ મોક્ષ માર્ગ પ્રકાશક મળ્યું, અને કેટલા વખાણ કર્યા છે આ મોક્ષ માર્ગ પ્રકાશકના અને ટોડરમલજી સાહેબના. આપણે એવી ભાવના ભાવવી જોઈએ કે અહીંયાથી સ્વર્ગમાં જઈને પંડિતજી સાહેબ અમે તમને મળીશું પહેલા, અને અમારી રિક્વેસ્ટ રહેશે કે આ સાતમો અધિકાર, નવો અધિકાર અધૂરો ગ્રંથ રહ્યો છે ને, અમારે તમારા સ્વમુખે આખો તમારો જે ભાવ હતો અમે સાંભળવા માટે આવ્યા છીએ. ભાવના ભાવી શકાય ને? જેમ જીવો ખોટી ભાવના ભાવીને પેલા તંદુલ મચ્છમાં, સ્વયંભૂ રમણ સમુદ્રનો તંદુલ મચ્છ, કાન આગળ બેઠેલો તંદુલ મચ્છ એક પણ માછલું ખાતો નથી, ખોટી ભાવનાના ફળમાં સાતમી નરકમાં ચાલ્યો જાય છે ને, તો તું આવી સારી ભાવના ભાવી શકે કે ના ભાવી શકે? કે પંડિત સાહેબ મને, બસ મારી ભાવના એ છે કે આપને મળવું છે, અને મળીને મારે આપની પાસે આ બધી વાતોનું શ્રવણ કરવું છે. પૂજ્ય ગુરુદેવશ્રીને મળીને અમારે સમયસર, અમે એ વખતે તો આપના અમે હતા નહીં કે અમને રૂચિ નથી, અમે સમયસર સાંભળવા માટે આવ્યા છીએ. ભાવના ભાવી શકાય ને? હા, ભાવના અધિકાર છે. રત્નકરણ શ્રાવકાચારમાં એક ભાવના અધિકાર સૌથી મોટો અધિકાર છે, અને એમાં લખ્યું છે કે ભાવના ભવનાશીની છે અને ભાવના ભવવર્ધિની છે. બે વસ્તુ છે. એ તંદુલ મચ્છે ખોટી ભાવના ભાવીને એના ફલમાં સાતમી નરકમાં ગયો. અને આપણે થોડા દિવસ પહેલા મળ્યા હતા, અને પ્રસિદ્ધ ઘટના છે એ, વજ્રજંગ રાજા અને શ્રીમતી જંગલમાં મુનિરાજને આહારદાન દઈ રહ્યા હતા. એ વખતે ચાર ત્રિયંચ ગતિના જીવો, ભૂંડ, નોળિયો, સિંહ અને વાંદરો, એમને માત્ર આમ કરીને ભાવના જ ભાવી હતી ને, અનુમોદના કરી હતી. એ ભાવોના ફળમાં, એ આહારદાન દેવાના શુભ ભાવના ફળમાં એ ભોગભૂમિમાં ઉત્પન્ન થયા. ભાવોનું ફળ એક સાતમી નરકમાં ગયો, એક છે ભોગભૂમિમાં. અને કૃપાળુ દેવે લખ્યું કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. સમજાય છે કે નહીં? અને બસ બંને પડખાને આપણે સમજીશું, એક દ્રવ્ય સ્વભાવ ને બીજું પર્યાયની વાત. બસ આ બેને સમજવાનું છે, આ બેમાં જ આપણે રમીને ભગવાન આત્મામાં પર્યાય રમતી થઈ જાય, બસ આટલું જ કરવાનું છે. સમજાય છે કે નહીં? આ પર્યાય ને દ્રવ્ય, બસ આ બધું સમજીને પર્યાય જે છે પરમાં રમે છે, એની જગ્યાએ ભૂલી પડેલી પરિણતિ નિજ ઘર શોધી નાખે. બસ પર્યાય દ્રવ્યમાં રમણતા કરવાનું શરૂ કરી દે એટલે કામ થઈ ગયું. ચારે અનુયોગનું તાત્પર્ય વિતરાગતા કહ્યું ત્યાં આગળ. વિતરાગતા કી પોષક હિ જીનવાણી કહેલાતી. અને એ બધા વિષયો આપણે આની અંદર ચર્ચા કરીશું. કેમ કે ઘણા એમ કહે છે ને, કોને જોયું સ્વર્ગ અને કોને જોયું નરક, આ બધા જવાબ આવશે આની અંદર. સાધના સ્વાધ્યાયમાં આપણે આવો વિષય પણ લઈશું ને. અને ઘણા એવું પણ કહે છે ને, પછી કરીશું ચર્ચા, અત્યારે થોડીક મોટી મોટી, કે અહીંયા બેસીને સાંભળો કે ઘરે, આપણે હવે તો ઓનલાઈન થઈ ગયું છે ને, ઘરે બેસીને સાંભળો કે ભાવોનું જ ફળ છે ને, એની ખુલાસા કરીશું પછી. એ જ બતાવે છે કે તારા ભાવ ઉતરતા ભાવો છે. હા, તારા ભાવ ઉતરતા. આ ઓનલાઈનની જે વ્યવસ્થા જે છે એ તો એક એક એવા એવા મુમુક્ષુ જીવો માટે છે કે જે દૂર વિદેશમાં અથવા તો બીજે ઘણે દૂર છે કે જે અહીં આવી શકતા નથી, અથવા તો એવા સિનિયર સિટીઝન છે કે જે આવી શકતા નથી, પથારીમાંથી ઊભા થઈ શકતા નથી, એમના માટે આ વ્યવસ્થા છે. તું તો રોજ ધંધા વ્યાપાર માટે 10-10, 20-20 કિલોમીટર ભાગા ભાગ કરે છે. હા, અને મંદિર તને દૂર લાગે છે તો સમજવાનું નરક તારી પાસે છે, નજીક છે. આવે છે એક સ્લોગન, જેને જિન મંદિર દૂર લાગે છે ને એને નરક નજદીક છે. સમજી લેવું ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? હા, કરીશું ચર્ચા આપણે આખી ભાવો ઉપર વાત છે આ બધી વાત. અને તરત જ એક સમય આ જે ભાવો થાય છે તો આ 343 ઘન રાજુની અંદર કારમાણ વર્ગણાઓ ભરેલી છે, ફટાક દઈને જીવની સાથે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભાગ કોઈ ભગવાન આના કરતા ધરતા નથી. ઓટોમેટિક જેવા ભાવો કરે એ પ્રમાણે ઘાતી અઘાતી કર્મોની જે વ્યવસ્થા છે જીવની સાથે આવીને બંધાય છે, અને આ બાધા કાળ પૂરો થાય પછી ઉદયમાં આવતું પણ જોવામાં આવે છે. આ છે ગજબનું જૈન શાસન છે. પૂજ્ય ગુરુદેવશ્રીના આપણે હંમેશા એક વખત માટે શાંતિથી જીવ સમજે સાંભળે તો મળદા હોય તો પણ ઉભા થઈ જાય. તું ઘડીકમાં મિથ્યા દ્રષ્ટિમાંથી સમ્યક દ્રષ્ટિ થઈ જાય ને એવી આ વાતો છે. વાર ન લાગે એવી વાતો છે. એટલે ત્રણ વાત કહે ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહ્યા. તો અહીંયા લખ્યું છે ને આ, અને મેં પેલા એટલા માટે કહ્યું કે ભાઈ આવી જાતિનો ટોડરમલજી સાહેબ ભાઈ અક્ષય ભાઈ ઘણા એમ કહે કે ભાઈ કુંદકુંદ આચાર્ય દેવ અમૃતચંદ્ર આચાર્ય દેવ તો ભાવલિંગી મુનિરાજ હતા, આપણે તો કુટુંબ પરિવાર વાળા ગ્રહસ્થી, પૂજ્ય ગુરુદેવ શ્રી હતા એ તો બાલ બ્રહ્મચારી હતા ને આપણે તો બધો પરિવાર લઈને બેઠા છીએ ને. હા, તો આ એના માટે આ ટોડરમલજી સાહેબ સાંભળો હવે. આ ટોડરમલજી સાહેબ ગ્રહસ્થી હતા, પરિવાર વાળા હતા, એમને હરિશ્ચંદ્ર ને ગુમાનીરામ બે દીકરા હતા હતા કે નહીં? દોલતરામજી ગ્રહસ્થ હતા, બનારસી દાદી સાહેબ ગ્રહસ્થ હતા, હતા કે નહોતા? હતા ને. એટલે તું જે બહાનાબાજી કરે છે કે ના આ તો મુનિરાજની વાત અલગ છે, અને જેમને બ્રહ્મચારી હોય ને જેમને કોઈ પરિવારના એમની અમે તો બધું લઈને બેઠા છીએ, કાંઈ લઈને નથી બેઠો, અજ્ઞાન ને મિથ્યાત્વ તારી પર્યાયમાં મોટું પાપ લઈને બેઠો છે, તને ખબર જ નથી પડતી તું શું લઈને બેઠો છે. હા, અને સવારે ચાલે છે ને ચાલશે, આ મિથ્યા તો એવું પાપ છે, ઘડીકમાં તારી આંખો બંધ થઈ જશે ને ક્યાં પહોંચી જશે ખબર નહીં પડે. તારા વિકલ્પ પ્રમાણે બસુ કશું કાંઈ બહારમાં નથી ચાલતું, વિકલ્પ કરીને તું નવા પાપના પોટલા બાંધે છે ભાઈ. એટલે ભાવ એટલા માટે આવ્યો કે આવા આવા પ્રકારના ગ્રંથો લખવાને યોગ્ય તો તારી વિશુદ્ધતા છે નહીં, હોય તો સારી વાત છે, એવી તો તારી અંદરમાં વિશુદ્ધતા નથી કે આવી રચના થઈ શકે. પણ જેમને આ રચના કરી છે એવા આ નાટક સમયસાર મોક્ષમાં પ્રકાશક છઢાળા એવા ગ્રંથોનો આદ્યોન્પાન સ્વાધ્યાય કરવાનો પણ તારો ભાવ ના બને? સ્વાધ્યાય કરવાનો એ ભાવ ના બને તો તને અમે સંઘની પંચેન્દ્રિય કઈ રીતે કહીએ? અમે તને જૈન કઈ રીતે કહીએ? અમે તને મુમુક્ષુ કઈ રીતે કહીએ ભાઈ? સમજાય છે કે નહીં? પદ્મનંદી પંચવિશતિમાં લખ્યું છે, આંખ હોવા છતાં તું આંધળો છે, આંધળો બીજો કોઈ નહીં, તું આંધળો છે. ભગવાનના દર્શન કરવાનો ભાવ ના, અમે તો ટીવીમાં ભગવાન દેખાય છે ને હવે, અરે તને ખબર નથી, ટીવીમાં 3 પ્રદક્ષિણા કોઈ કરી છે સમીરભાઈ? ઓનલાઈનમાં કોઈ પ્રદક્ષિણા કરી છે? અને અહીંયા આવીએ ને, અહીંયા આવીએ તો 3 પ્રદક્ષિણા કરવાનો ભાવ આવી જાય છે. અહીંયા આવીએ જિન મંદિરમાં આવીએ ને, જિન મંદિરમાં આવીએ તો પગની તકલીફ હોય તો એ નમસ્કાર કરીને ઘૂંટણીએ પડવાનું ભાવ થાય છે. અને ઘરે ભગવાનના દેખાય ને ફોટો, હા, તો કોઈને એ પ્રમાણે બતાવો કે નીચે આમ પગે લાગવાનું, આમ નમીને પગે લાગે, એવું વિશુદ્ધિ નહીં બને ને. અજીનાલય એમને એમ નથી હોતા. અને આપણો જે ટોપિક લેવો છે અરહંત આદિક્તિ પ્રયોજનની સિદ્ધિ, શા માટે આ જિનાલય શા માટે હોય છે? જિનાલયની અંદર જિનબિંબ શા માટે પધરાવવામાં આવે છે? આપણો પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોટો આવી રહ્યો છે ને, કેમ કે ઘણાને આવા પણ પ્રશ્ન થાય કે મંદિરો આટલા મોટા કરોડો રૂપિયાના ખર્ચા થાય અને એમાં એક ભગવાનની પ્રતિમા એક પાસ એમ જેને ખબર ન હોય એક પાષાણની પ્રતિમા એક મૂર્તિ બેસાડવી એમાં એના કરતાં રોડ ઉપર બિચારા કેટલાય ગરીબ માણસો ભૂખે ટળવડે છે આમ કરે છે તેમ કરે છે એમનું કંઈ કરો ને એમનું કંઈ કરો ને થોડી વાત કરી લઈએ ને જરાક આવે છે ભાવ તો જરાક સાંભળી લઈએ ને એમનું કંઈ કરો કે જો સાંભળો કે શું કરવાનું છે જો પહેલી વાત તો એ છે કે આપણે બધા સિદ્ધાંતો સાથે રાખીને ચાલીએ છીએ કદાચ કોઈ ખુલાસો ના થાય તો પહેલા નંબરમાં તો એને પુણ્ય પાપના ઉદય પ્રમાણે મળે છે પૂજ્ય ગુરુદેવસિંહના સમયમાં મચ્છુ ડેમની ઘટના ખબર છે ને ભાઈ બરાબર છે ને મોરબીમાં મચ્છુ ડેમ ગુરુદેવશ્રીજી વર્ણન કરે છે અને એ વખતે ઉપર હેલિકોપ્ટરમાંથી ફૂડ પેકેટ થ્રો કરવામાં આવતા હતા ને તો એની અંદર તણાતા હશે બધા ગરીબ લોકો તણાતા હશે કે અમીર પણ તણાતા હશે ભેગા બધા હશે ને અમીર પણ તણાતા હશે ને ગરીબ લોકો પણ એ પૂરની અંદર ફસાય કે ના ફસાય ભવ્ય ભાઈ ફસાય ને અને ઉપરથી જે ફૂડ પેકેટ થ્રો કરવામાં આવે ને એમાં હાથ કોણ લંબાવે પૈસા વાળા કે દરિદ્રી કોણ લંબાવે હાથ બધા લંબાવે ને અને એની અંદર પણ જેના પુણ્યમાં હોય ને એના હાથમાં એક ફૂડ પેકેટ આવે અને બાજુવાળો પેલો પૈસા વાળો હોય એના હાથમાં ના આવે ને પેલો સાધારણ હોય એના હાથમાં આવી જાય સમજાય છે કે નહીં એટલે પહેલો સિદ્ધાંત તો એ છે કે તું જે કહે છે કે અમે બધાને આપેલા લોકોને બધાને ખાવા પીવાની બીજી બધી વ્યવસ્થા કરીએ દવાની વ્યવસ્થા કરીએ એ લોકોનું હવે આ બધા પથરામાં પૈસા નાખવાની શું જરૂર છે તને ખબર ને તું શું બોલી રહ્યો છે તારી બુદ્ધિ પથરા જેવી છે સમજાય છે કે નહીં સાંભળ કે તું એની વ્યવસ્થા કરીશ તો કેટલો ટાઈમ ચાલશે પેલા નંબરમાં કેટલો ટાઈમ ચાલશે એની વ્યવસ્થા બરાબર છે કે નહીં હવે જરાક અહીંયા વાત સાંભળ આ ત્રણ લોકના નાથ જિનેન્દ્ર ભગવાનના દરબારમાં આવશે ને તો વાત એ છે કે તું જે બધાને આ બધી વ્યવસ્થા કરવાની વાતો કરે છે ને એવી જાતિના એક મંદ કષાયના દયાના જે પરિણામ છે ને અનુકંપાના પરિણામ એ પણ આ જિનાલયમાં આવશે ને તો એનું હૃદય ત્યારે ભીંજાશે એમને નહીં તો આ બધા તિર્યંચોને ખાવા વાળા પણ જગતમાં જોવા વાળા છે મારીને ખાવા વાળા હોય છે કે નથી હોતા આ તિર્યંચોને વિદેશની અંદર જોવામાં આવે તો હવે શું કરે છે અહીંયા પણ જોવામાં આવે કાલે અમે નીકળ્યા હતા રસ્તામાં અહીંયા પણ અમદાવાદ નીકળ્યા ને જોયું કે બધા પેલા ભરેલા હતા ને બસ મને એમ થયું કે અષ્ટાનિકામાં આપણે આવી જગ્યાએ અને આ બિચારા જીવો ત્યાં જઈને શું થશે બોલો હવે 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 એને સાંભળ્યું જ નથી ને તો એ અંદર કેટલી ક્રૂરતાના પરિણામ છે ક્રૂરતાના પરિણામ એક વાત અને બીજી વાત મહત્વની વાત છે કે આ જિન મંદિરના જિનેન્દ્ર ભગવાન બિરાજમાન થાય છે ને પ્રવચન સારની 80 ગાથા જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાય પણ એ જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે ભગવાનના દર્શન કરીને એ ઇન્દ્રભૂતિ ગૌતમનો જીવ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ભાઈ અક્ષય ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ થોડા સમય પહેલા તો અને ભગવાનના સમોશરણમાં આવ્યા ને માન સ્તંભ જોયું ને માન ઓગળી ગયું ને ભગવાનના દરબારમાં જ્યાં ભગવાનને જોયા સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ચાર જ્ઞાન મતિશ્રુત અવધિ મન પ્રિય જ્ઞાન ચાર અનુયોગનું જ્ઞાન થઈ ગયું વિતરાગી દિગંબર સાધુ થયા અને ભગવાન મહાવીર સ્વામી જે દિવસે દીપાવલીના દિવસે સવારે મોક્ષ પધાર્યા સાંજે ગૌતમ સ્વામીને શું થયું કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈને એ જ ભવે એ કહે છે થોડા સમય પછી મોક્ષે પધાર્યા હવે મોક્ષે પધારે તો શરીર રહ્યું નહીં ને પછી ખાવા પીવાનું વ્યવસ્થા કરો વ્યવસ્થા કરો હવે અમે તો એ રસ્તો બતાવીએ છે હવે મારો કહેવાનો ભાવાર્થ ખ્યાલ ને ભાઈ પંકજભાઈ આ ભગવાન એટલા માટે બિરાજમાન કરવામાં આવે છે કે તારો પરમેનન્ટ ઉપાય બતાવીએ છે થોડોક ટાઈમ તું ખાવાની વ્યવસ્થા કરીશ ને તો એનાથી શું સોલ્યુશન અહીંયા તો એ રસ્તો બતાવવામાં આવે છે કે ના જીવને ઔષધિની જરૂર પડે ના આહારની જરૂર પડે ના કોઈ અભયદાનની જરૂર પડે અહીંયા તો જ્ઞાનદાન દેવામાં આવે છે જ્ઞાનદાન સમજાય છે કે નહીં તુમ સા દાની ક્યાં કોઈ હો જગ કો દે દી ઝકકી દે દિયા અને એના ફલમાં અશરીરી ભગવાનની ઓળખે છે પૂજ્ય ગુરુદેવસિંહના હાથમાં સમયસાર પરમાગમ આવતા સહેજ શું 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 ધ્વનિ આવ્યો શેઠ શરીર રહિત થવું હોય તો આ ગ્રંથ છે સમજાય છે કે નહીં ઝવેરી હોય છે એ ઓળખી લે છે હીરાની કિંમત છે એ તો ગુરુદેવશ્રી પારખી લીધા સમયસારની શું કિંમત છે શરીર રહિત થઈ ગયા ને તો પછી તું આજે બધા લઈને બેસો છે ને કે નહીં પણ આ બધું આ કરો આ કરો અરે કહેશે કે આ બે વસ્તુ અહીંયા સોલ્યુશન આવશે અહીંયા આવશે જીનવાણી સાંભળશે તો એની ભૂમિકા અનુસાર એવી પ્રકારના દયાના પરિણામ એને જોવામાં આવશે, લાવવા નહીં પડે, આવી જાય છે પણ આવી જાય છે પણ એમાં એ જીવ સંતુષ્ટ થતો નથી બસ. અને તું એટલું જ લઈને બેઠો છે કે નહીં આ બધું બહારમાં આ બધું થઈ જાય ને બસ, એ ધર્મ એ ધર્મ એ ધર્મ છે જ નહીં. વાસ્તવમાં જોવામાં આવે ને તો એ એ મુનિરાજને જે આહાર દાન દેવામાં આવે છે ભક્તિમાં જાય છે, શેમાં જાય છે ભક્તિમાં. અને આ બહારમાં જે દેવામાં આવે છે ને જે ભૂખ્યા તરસ્યા હોય ને એ તો એક પ્રકારથી કરુણાના અંતર્ગતમાં જાય છે. સમજાય છે કે નહીં? બંનેમાં ફરક છે ભાઈયા. એટલે પૂજ્ય ગુરુદેવજીના શબ્દમાં કહીએ તો બે ચાર કલાક જે સ્વાધ્યાય કરે તો એનું સમાધાન થાય, બધા જવાબ ત્યારે મળે. હવે તારે અંદરમાં એક થોડું અંદરમાં સ્વાધ્યાય કરવું નથી ને માત્ર બસ ખાલી એમને બધા પ્રશ્નો કરવા છે તો એવી રીતે મજા નહીં આવે, એમાં તારું અહિત થશે. એટલે જો અહીંયા જે લખ્યું છે થોડો ભાવ એટલા માટે આવ્યો કે પંડિતજી સાહેબે તો આવું લખ્યું છે ભાઈ, કદાચ ક્યારેક કહ્યું કે નહીં ખ્યાલ નથી. મામા હોય મામા એ ભાણિયાના માટે કપડાં મોકલાવે સમીરભાઈ, પેલા હતું ને મામા ભાણિયા માટે કપડાં મોકલાવે તો પછી ભાણાભાઈ જે હોય એ પછી બીજા કોઈને કપડાં આપી દે કે પહેરે કે ના પહેરે, કપડાં પહેરે ને પહેરે ને, પેન્ટ શર્ટ ને બધું મોકલાવ્યું હોય તો, અને ખુશીથી પહેરે હર્ષથી પહેરે કે કોના ઘરેથી આવ્યું છે, મામાના ઘરેથી, મામાએ મોકલાવે છે, મામાએ મોકલે, ખુશીથી પહેરે કે ના પહેરે. હા, એ મારે કહેવું છે કે આ પંડિતજી સાહેબે મોક્ષ માર્ગ પ્રકાશક કોના માટે લખ્યો છે, સમજાય છે કે નહીં? આ મોક્ષ માર્ગ પ્રકાશક પંડિતજી સાહેબે લગભગ 250-300 વર્ષ પહેલા મારા માટે લખ્યો છે, મારા માટે લખ્યો છે. કેમ કે એમને સ્વયં કહ્યું છે કે મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા પણ હીન બુદ્ધિના ધારક ઘણા જીવો જોવામાં આવે છે અને એ પણ પોતાનું કામ કરી લે, આ દુર્લભ મનુષ્ય પર્યાયની અંદર પોતે પણ કામ કરીને ચાલ્યા જાય, એમને આ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ મારા માટે મોકલ્યો છે. અને જેમ પેલા ભાણાભાઈઓ હર્ષથી કપડાં પહેરે ને એમાં મોક્ષ માર્ગ પ્રકાશકનો હર્ષથી સ્વાધ્યાય કરવો જોઈએ, રૂચિથી, નિરાદર ભાવ ન હોવો જોઈએ. હા, એટલે જે લખ્યું છે ને જો આ ગ્રંથનું વાંચવું સાંભળવું અને વિચારવું ઘણું સુગમ છે, કોઈ વ્યાકરણાદિક સાધનની પણ જરૂર પડતી નથી. જો પંડિતજીએ આપણો કેટલો વિચાર કર્યો છે, કેટલું મતલબ સરળમાં સરળ કરી, જેમ પૂજ્ય ગુરુદેવશ્રી આ બધા મૂળ મહાન આચાર્યોના ગ્રંથ એકદમ ટીકા પણ જટિલ ટીકા કહેવાય પણ એકદમ ગુરુદેવશ્રી એકદમ સરળ સરળ કરીને બિલકુલ તૈયાર સીધું કરીને પીરસ્યું ને, જેના માટે પૂજ્ય સોગાનીજી સાહેબે કહ્યું કે આ પૂજ્ય ગુરુદેવશ્રીએ જે બધા ન્યાય કાઢ્યા છે એમને સ્વયં કહ્યું મારી તાકાત નથી. સોગાનીજી સાહેબે કહ્યું અક્ષયભાઈ મારી તાકાત નથી કે સમયસારમાંથી આ બધું કાઢવાની મારી તાકાત નથી, પણ અમે તો તૈયાર સીધો શીરો ખાઈએ છીએ. વાત સમજાય છે? તૈયાર સીધો શીરો ખાઈએ છે ભાઈ ભવે ભાઈ. બહુ સરસ વાતો લખી છે સોગાનીજી સાહેબ, અમારે ચાલી ગયા બધા એના બધા બહુ સરસ ચાલી ગયા. એમાં એક વાત બહુ સરસ લખી છે પંકજભાઈ કે ક્રમબદ્ધ પર્યાય ક્યાં લખ્યું છે અમારે નથી જોવું, પણ ક્રમબદ્ધ પર્યાયમાં પૂજ્ય ગુરુદેવશ્રી આત્માના અકર્તા સ્વભાવને બતાવો છે ને, અમે અકર્તા સ્વભાવની અનુભૂતિ કરી લીધી છે. હવે તમારે ક્રમબદ્ધ પર્યાય કઈ ગાથામાં લખ્યું છે અને તમારે ક્રમબદ્ધ સિદ્ધ કરવામાં, હવે તમે ક્રમબદ્ધ સિદ્ધ કરવામાં પડ્યા છો. ભાવ આખો સમજ હું શું કહેવા માંગુ છું. સુગાની સાહેબ હવે ક્રમબદ્ધ ને તમે સિદ્ધ, પણ ક્રમબદ્ધમાં તો અકર્તા સ્વભાવી આત્માની અનુભૂતિ કરાવી છે, બસ અમે અનુભૂતિ કરી લે. હવે ક્યાં લખ્યું છે ને ક્યાં નથી લખ્યું અમારે બધામાં નથી જવું. આ છે ગજબ કર્યો છે, ગજબ વાતો લખી છે, અમારે એમાં નથી જવું. એનું જે હાર્દ હતું ને કહેવાનો આશય હતો ને એ અમે આશય સમજી લીધો. બરાબર છે કે નહીં? હા, અને એમને એટલા માટે અમને તો કોઈ એમને એમ કઈ બહારમાં એ તો ક્રમબદ્ધમાં થવાનું, ક્રમબદ્ધમાં થવાનું કે એમને લખ્યું, મને તો ખટકે છે. અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્માની અનુભૂતિ થયા વગર એમને એમ બોલી તો ક્રમબદ્ધમાં થવાનું, મને તો ખટકે છે. આવું સોગાની સાહેબે લખ્યું છે. જો હા, એટલે લખે જો કોઈ વ્યાકરણ આદિ સાધનની જરૂર નથી પડતી. એટલા માટે યાદ આવ્યું કે જેમ ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ લખ્યો એમાં કોઈ ન્યાય વ્યાકરણની જરૂર, એમ પૂજ્ય ગુરુદેવસિંહના પ્રવચનોને સમજવા માટે પણ કોઈ ન્યાય વ્યાકરણ વિશેષ કાંઈ જરૂર નથી. બિલકુલ આપણા ઘરગથ્થુ ભાષાની અંદર ઘરગથ્થુ ઉદાહરણો દ્વારા જામનગરના શેઠનું લાડુનું ઉદાહરણ આપે, ક્યારેક લીંડી પીપરનું દ્રષ્ટાંત આપે, ક્યારેક સુંદરજી રૂપા ભાવસાનું દ્રષ્ટાંત આપે, ક્યારેક મુંબઈની કેટલીક ઘટનાઓનું ઉદાહરણ આપે, ક્યારેક પાલીદનું ઉદાહરણ આપે, અફીણના કેસનું દ્રષ્ટાંત આપે. તો એ બધા દ્રષ્ટાંતો દ્વારા આ સમયસાના ગંભીર વિષયોને જે છે ને એ સામાન્ય જે જનતા છે એ સાધારણ અલ્પ જ્ઞાનવાળા મુમુક્ષુઓ પણ સમજી શકે. એટલા માટે તો આજે નાનું બાળક પણ સમયસર સમજતું થઈ ગયું. કહેવાનો ભાવ સમજાય છે કે નહીં? બાળ પોથીની જે રચના થઈ ને એમાં સમયસરને પ્રવચન સાર આવી ગયું. અરહંત તો શુદ્ધ આત્મા છે, બાળ પોથીનો પહેલો પાઠ. પેલો બીજો, અરહંત તો શુદ્ધ આત્મા છે હું પણ એમના જેવો છું, અરહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થાઉં. સેસી ગાથા આવી ગઈ પ્રવચન સારની. જો એટલે કહે છે એમ કોઈ વ્યાકરણ આદિક સાધનની જરૂર પડતી નથી, માટે તેના અભ્યાસમાં આ મોક્ષમાર્ગ પ્રકાશકના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો, આનો સ્વાધ્યાય કરો, એથી તમારું કલ્યાણ થશે. એટલે પંડિતજી સાહેબ આપણને કહી રહ્યા છે કે આનો સ્વાધ્યાય કરો તો ચોક્કસથી તમારું કલ્યાણ, કલ્યાણ એટલે કે તમારી પરિંદર મોક્ષમાં, કલ્યાણ એટલે શું, તમારી પર્યાયમાં મોક્ષ માર્ગનો પ્રારંભ થશે. પ્રભુ મેરે મંડપ મેં આવો હે આજ મુક્તિ કા ઉદઘાટન થશે આ પ્રમાણે. એમ પંડિતજી સાહેબે આપણને કહેવાય ને ઓલંભો કહેવાય કે શું કહેવાય ને, આપણને એવી જાતિનો એક વિશ્વાસ અપાવ્યો છે કે આના અભ્યાસમાં અવશ્ય પ્રવર્તો. વાહ, એથી તમારું શું થશે, આના અભ્યાસમાં પ્રવર્તીશ તો કોનું કલ્યાણ થશે, મારું કલ્યાણ થશે. કલ્યાણનો અર્થ બરાબર, કલ્યાણનો મતલબ મારી પર્યાયમાં સમ્યક દર્શનનો પ્રસવ થશે, મોક્ષ માર્ગનો પ્રારંભ થશે. પંડિત સાહેબનું કહેવું છે. વાહ, એક સમયસારની વાત યાદ આવી. જેમ સમયસાર પરમાગમની અંદર પહેલી ગાથાની ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર દેવ બહુ સરસ વાત કરી કે હું મારી અને શ્રોતાઓની પર્યાયમાં છે ને, હું મારી અને શ્રોતાઓની પર્યાયમાં અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. જુઓ તો ખરા, મારી અને શ્રોતાઓની પર્યાયમાં, મારી તો બરાબર છે, મારી તો બરાબર છે, પણ એમને સમયસારના સાંભળવા વાળા શ્રોતાઓ ઉપર પણ વિશ્વાસ મૂક્યો અને એમ કહ્યું કે શ્રોતાઓની પર્યાયમાં પણ અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. વાહ, એમ અહીંયા પણ પંડિતજી સાહેબ કહે છે કે તમે આના અભ્યાસમાં પ્રવર્તો. જેમ ત્યાં શ્રોતાઓની પર્યાયમાં પણ સિદ્ધ ભગવાનને બોલાવ્યા, કેમ કે પર્યાયની અંદર આ સિદ્ધ સમાન પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ થાય એટલા માટે. એમ અહીંયા પણ કહે છે સમ્યક દર્શન થયું એનો મતલબ શુદ્ધાત્માની પ્રતીતિ થાય એના માટે. એમ છે ભાઈ, જુઓ એની અંદર જે થોડી વાત આપણે કરીને, એટલા માટે કે આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા પ્રસંગો હોય છે એની અંદર જે જિનબિંબ બિરાજમાન થતા હોય છે, તો આ જિનબિંબ બિરાજમાન થતા હોય છે એનું ઔચિત્ય શું હોય છે. એક નાટક સમયસાળનો છંદ પેલા વાંચી લઈએ, થોડોક પછી ખુલી જશે નાટક સમયસાળનો છંદ, જરા ખોલજો, પછી અર્થ તો પછી કરીશું પણ તમને થોડુંક એક ભાવ ખ્યાલ આવી જાય, પછી આને જોઈએ છે. નાટક સમય આવી જાય તો મને કહેજો સ્ક્રીન પર. જીન પ્રતિબિંબ નું મહાત્મા આવી ગયું સ્ક્રીન પર, જુઓ સાંભળજો, આવી ગયું સ્ક્રીન પર, સાથે બોલીશું. જુઓ જેટલું સમજાય એટલું સમજો, પછી આપણે અત્યારે થાય તો અત્યારે, નહીં તો નેક્સ્ટ ટાઈમ, એટલે બીજા સ્વાધ્યાયમાં આપણે છે ને શાંતિથી બધા અર્થ કરવાના છે આના.
જાકે મુખ દરસસો ભગત કે નૈન નિકો, થિરતા કી બાની બડે ચંચલતા વિનસી, મુદ્રા દેખી કેવલી કી મુદ્રા યાદ આવે જહાં, જાકે આગે ઇન્દ્ર કી વિભૂતિ દિશે તિનસી, જાકો જસ જપત પ્રકાશ જગે હિરદે મેં, सोई शुद्ध मति होई हुती जो मली नसी। कहत बनारसी सुमहिमा प्रगट जाके, सोहे जिनकी छवि सुविद्यमान जिनसी।
झाके मुख दरस सो, लखी ने पहली वात शू लखी, झाके मुख दरस सो, भगवान केम विराजमान करवामां आवे छे। झाके मुख दरस सो भगत के नैन निको, शू थाय स्थिरता की बानी बड़े, स्थिरता नो अभ्यास थाय छे। स्थिरता नो शू थाय छे, अभ्यास। भगवान नी सामे बैठा ने भगवान नी शांत मुद्रा ने जोई ने पोताने अंदर मा पोताना शांत स्वरूप नो ख्याल आवे छे। दुकान ऊपर बैठा होय ने घराक बधे एक आवे ने बीजो जाय ने त्रीजो जाय तो स्थिरता नो अभ्यास थशे? हाथ मा मोबाइल मा लईने गेम रमतो होय ते स्थिरता नो अभ्यास थशे ना? एटले कहे छे स्थिरता की बानी बढ़े चंचलता विनसी। पछी शू लख्युं छे, मुद्रा देखी केवली की मुद्रा याद आवे जहां। अहियां सिमंदर भगवान ने जोया ने विदेह क्षेत्र में, पेला सिमंदर भगवान समझाय छे ने जीवंत स्वामी, आज सवारे हतुं ने ए याद आवी गया। स्थापना निक्षेप ना माध्यम थी याद आवी, जेम घर में पिताजी नो फोटो होय, पिताजी नो फोटो होय ने पिताजी याद आवी गया कि अमारा पिताजी आवा हता। समझाय छे कि नहीं? ए आस है। मुद्रा देखी केवली की मुद्रा याद आवे जहां, जाके आगे इंद्र की विभूति दिसे तिनसी। भगवान ना बहार मा समोह शरण आदि नो पुण्य नो वैभव छे ने एनी सामे इंद्र नो वैभव तो तणखला समान छे। जाको जस झपत प्रकाश जगे हृदय में, शू कहे छे? जाको जस झपत, जस माने एना गुणों नु स्मरण करवाथी। जाको जस झपत प्रकाश जगे हृदय में, भगवान ना गुणों नु स्मरण करवाथी, अरहंत भगवान ना द्रव्य गुण पर्याय ने जाणवाथी शू थाय छे? प्रकाश जगे हृदय में, अंदर मा मोह नो क्षय थतो जोवामां आवे छे, हे ने? जाको जस झपत प्रकाश जगे हृदय में, शू थाय? सोई शुद्ध मति होई हुती जो मली नसी। आज सुधी जे पर्याय मिथ्यात्व राग द्वेष मेली हती ने एज मेली परिणति हवे शू थई गई? शुद्ध थई गई। आवे छे ने एक भजन मां, मेरी मेली परिणति नाथ कब निर्मल होगी, मेरी मेली परिणति नाथ कब निर्मल होगी, कब परसन्मुखता त्याग स्वसन्मुख होगी, मेरी मेली परिणति ना। आ मोह राग द्वेष परिणति केवी से? मेली। सवारे हतुं ने भाव आश्रव हतुं ने, भाव आश्रव अभाव प्रपन्नो, भाव आश्रव नो जेने शुं थयो से? अभाव। अने एना थी जे प्रसहित थया छे, जेना अभाव थी सहित थया छे, एनुं नाम कब परसन्मुखता त्याग स्वसन्मुख होगी। अहियां भाव पड्यो छे, झाक सोई शुद्ध मति होई हुती जो मली नसी। जे मेली हती ने ए मिथ्यात्वनी जग्या शू थई गयुं? सम्यक्त्वनी प्राप्ति थई गई। कहत बनारसी सुमहिमा प्रगट जाकी। तमे कहो छो ने के मंदिर मा आटला बधा खर्चा करो छो ने, भगवान बिराजमान कराओ छो ने, पत्थर मा पैसा नाखो, अरे तने खबर नथी। तू भगवान से अमारे बताऊ से, पत्थर मा नहीं, तारी बुद्धि पत्थर जेवी से, भगवान तू वर्तमान मा से, अमारे तने ये बताऊ से, ये बताऊ से। कहत बनारसी सु महिमा प्रगट झाकी, सो है जिनकी छवि सुविद्यमान जिनसी। आ मंदिर में जे भगवान नी प्रतिमा होय छे ने, ए भगवान केवा होय छे के समय शरण में जेवा जिनेन्द्र भगवान होय ने एवा अहिया जिन प्रतिमा जिन सारखी, जिन प्रतिमा जिन सारखी। आ जिनेन्द्र भगवान नी प्रतिमा छे, जेम के घर में पिताजी नो फोटो होय कोना जेवो होय? पिताजी नो फोटो से कोना जेवो? पिताजी ना जेवो चेहरो है के अलग होय? पिताजी जेवा एवो ज होय ने, એમ આ ભગવાનનું જે સ્થાપના નિક્ષેપથી જે પંચકલ્યાણ પ્રતિષ્ઠા દ્વારા એની જે વિધિ વિધાન કરવામાં આવે છે, તો જેવા સમાવશરમાં ભગવાન હોય છે ને એ વાત છે, આ એનાથી કઈ ઓછું છે નહીં એ ભાવ છે. હવે જરાક આપણે એટલા માટે થોડું સમજ્યા છીએ કે આ જીવનું જે પ્રયોજન છે એની અંદર વચ્ચે અરહંત ભગવાન કેવી રીતે આવે છે, એટલે આપણે થોડું એનું બેકગ્રાઉન્ડ કર્યું છે. હવે જરાક આવીએ છીએ આપણે મોક્ષમાં પ્રકાશકની અંદર. જેવું એની અંદર છે આપણે એમ આઠ નંબરનું પેજ છે, સાંભળજો. આઠ નંબરના પેજ ઉપર બીજો પેરેગ્રાફ વાંચું છું. જે વડે સુખ ઉપજે, મળી ગયું ને બધાને, ભાઈને સુધી આપજો. જે વડે સુખ ઉપજે વા દુઃખ વીણસે, આ અસ્થિ નાસ્તિથી વાત કરી બે, જે વડે સુખ ઉપજે અથવા તો દુઃખ વીણસે, અને અહીંયા સુખ એટલે નિરાકુળ સુખની વાત, ઇન્દ્રિય સુખની વાત નથી. થોડોક ટાઈમ ગમે ને પછી ના હવે નથી ગમતું, આ એની વાત નથી. નહીં ખ્યાલ આવ્યો? જમવામાં મને ખમણ બહુ ભાવે, બે ખાધા, ચાર ખાધા, પાંચ ખાધા, નહીં યાર હવે પ્લીઝ નહીં નહીં નહીં, આ એ સુખની વાત નથી. આ સમજાય છે કે નહીં? એ તો અજ્ઞાની જીવે એના પર સુખનું લેબલ માર્યું છે, વાસ્તવમાં સુખ ત્યાંથી મળતું નથી. સમજાય છે? અહીંયા સુખની વાત જે છે એ અંદરમાં આત્મા સુખ નામની જે શક્તિ જે છે એને ધારીને રહેલો જે પોતાનો પરમાત્મા છે ને, એમાંથી જે નિરાકુળ સુખ આવે છે એ સુખની વાત છે. આ જો અવ્યક્ત રૂપે જીવ આ સુખને જ શોધે છે, પણ એને બિચારાને ખબર નથી, એટલે ગમે ત્યાં વલખા મારે છે, અને વલખા મારે છે અને પછી એની રીતે ટ્રાય કરે છે. સમજો, એની રીતે ટ્રાય કરે અને પછી બે ત્રણ વાર, જેમ સમજો કે ભાઈ કોઈ મુંબઈ જોયું જ નથી, બરાબર છે ને, હવે એ કહે છે ભાઈ મારે મુંબઈમાં જોવા લાયક શું શું છે, આમ છે, હવે એક વાર, બે વાર, ત્રણ વાર જોવે પછી કે તમે જીઓ, મારે નથી જોવું, કશું મજા નથી, કાંઈ નથી, કાંઈ નથી, કશું નથી, શું છે એનું, મને બહુ નામ કોઈ ખાતે દેખો એટલે ખબર પડે કાંઈ એનું શું છે. ગેટવે ઓફ ઇન્ડિયા કહેવાય ને આપણું, ગેટવે ઓફ ઇન્ડિયા, બરાબર છે કે નહીં? હવે સમજાય ને કે ભાઈ મેં તો મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા જોયું જ નથી, કે હવે એક વાર, બે વાર, ત્રણ વાર આવે ને પછી કશું નથી યાર, મૂકો ને સાર, આપણે ના કરતા, કાંઈ નથી, જો ખોટું નામ છે તેમ છે. સમજાય છે મારો કહેવાનો ભાવ? હવે એ કહે છે, અહીંયા એ કહેવું છે કે હવે એ તો તું બે ત્રણ વાર જોઈને પછી નિર્ણય કરે છે કે કશું નથી, આપણા ભગવાન પહેલેથી કહે છે નથી ત્યાં આગળ. સમજાય? તું ત્રણ વાર ત્યાં ધક્કા ખાઈ ખાઈને નિર્ણય કરે છે ને, ત્રણ વાર ધક્કા ખાઈને નિર્ણય કરે છે, ભગવાન તારો એટલો શ્રમ બચાવે છે, ખ્યાલ આવે છે ને, તારો શ્રમ બચાવે છે ને, વિકલ્પોથી તને નિવૃત્ત કરે છે, કશું જ નથી ભાઈ આ. સમજાય છે કે નહીં? હા, અહીંયા સુખની વાત નથી આ. એક આવે છે લાઈન, અનાદિકાલ સે ઘુમ રહા હૈ, બહુ સરસ લાઈન, અનાદિકાલ સે ઘુમ રહા હૈ પર મે તું સુખ કો ખોજ રહા હૈ. બરાબર શાંતિ સમજો, આપણે આની અંદર જે આખું સમજવું છે ને, એ સુખ પર્યાયમાં પ્રાપ્ત કરવું છે, એની સાથે ભગવાન આત્માને જોડીશું, અને એની સાથે નિમિત્ત રૂપમાં પંચ પરમિષ્ઠિને જોડવા છે. આપણે આની આના સરાઉન્ડિંગમાં આપણે ચર્ચા કરવાની છે. અક્ષયભાઈ સમજાય છે? મારે મારી પર્યાયમાં સાચું સુખ પ્રગટ કરવું છે, એની અંદર એક મારો ભગવાન આત્મા આવશે ઉપાદાનમાં, અને નિમિત્ત રૂપમાં પંચ પરમિષ્ઠિ આવશે. પૂજ્ય બહેનશ્રીના સ્વાનુભૂતિ દર્શન વગેરેમાં તમે બોલમાં આવશે તો જોશો, બસ મારે અંદરમાં મારે મારા ભગવાન આત્માનું સાનિધ્ય, અને બહારમાં આવું તો મારે પંચ પરમિષ્ઠિનું સાનિધ્ય, એ સિવાય બીજું કાંઈ ના જોઈએ. આપણે રેગ્યુલર સ્વાધ્યાયમાં ઘણી વાર કે તમે તમારી બેઠક થૂળ કથન સમજવા, સોગાની સાહેબના તો ઘણા ઊંચા કથનો છે, કે તમારી બેઠક એવી જગ્યાએ રાખો કે તમે જ્યાં તમે આ સાત તત્વ નવ પદાર્થની ભગવાન આત્માની ચર્ચા કરી શકો એવી જગ્યાએ બેઠક ઉઠક રાખો, એવી જગ્યાએ બેઠક ઉઠક રાખો. તમારું કે અમારું આ ફ્રેન્ડ સર્કલ છે, પણ તમારે બહાર જઈને આ ચર્ચા જ ના કરી શકતા હોય અને આનાથી દૂર જવાની વાતો હોય તો વિકથામાં ગયા ને, અને આવો દુર્લભ મનુષ્ય ભવ જે છે એનો સમય એમને વેડફાઈ જાય છે. એટલે પ્લીઝ મહેરબાની કરીને બુદ્ધિપૂર્વક એવી જગ્યાએ બેસવાનું શું કરો, બંધ કરો. એવી જગ્યાએ એટલે પેલા બધા બહારના સાત વ્યસનનું સેવન કરતા હોય ને એની વાત નથી કરતા, એની વાત નથી કરતા. સમજાય છે કે નહીં? હા, આ તો એની વાત છે કે તારી જે વર્તમાનમાં જેને આપણે લૌકિક દ્રષ્ટિ બરાબર કહેવાતા હોય એની એની સાથે તું બેસે ઉઠે છે, પણ તું ત્યાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની શુદ્ધાત્માની ચર્ચા નથી કરી શકતો ને, ગાયકની ચર્ચા નથી કરી શકતો, તો ફૂલસ્ટોપ મૂકી દો ત્યાં, ફૂલસ્ટોપ મૂકી દો. નહીં તો તમે ચાર વાતો એ કહેશો, તમારે બે વાતો કહેવી પડશે ને પછી, જોડે બેસવું હોય તો બે વાતો તમારે કહેવી પડશે, અને બે વાતો તમારે કહેવી પડશે તો ચાર વાતો સાંભળવાનું પાપ અને બે વાતો કહેવાનું પાપ, શું સરવાળે શું ઉપકાળ્યું આપણે? ખ્યાલ આવે છે કે નહીં? જયારે ત્રણ લોકના નાથ અરંધ ભગવાનના દરબારમાં તું આવી છે, આપણે બેઠા છે ને અક્ષયભાઈ, આટલા ટાઈમથી છેલ્લા અડધો કલાક સુધી બેઠા છે ને સમીરભાઈ, શેની વાત ચાલે છે? આપણે આ ગાયકની શુદ્ધ આત્માની ભાવ પરિણામ સુધારવાની વાતો ચાલે છે ને, સમજાય છે કે? એટલે જેવી અહીંયા બેઠક છે એવી રીતે બહારમાં પણ તું બુદ્ધિપૂર્વક તું એવી જગ્યાએ બેઠક ઉઠક રાખ કે વારંવાર અંદરમાં આ પ્રમાણે આની આ વાત જયા કરે, ગયા કરે, ગયા કરે. એક ઘટના કાલે મેં કહી હતી, કાલે પરમદિવસે આ કહી હતી, સાંભળજો જરાક. કે અમારે જે મારી જોબ હતી ને પ્રાંતિજ ઓફિસમાં, તો અમારું મોટું કેમ્પસ, તો અમારી ઇન્સ્ટિટ્યૂટ એનો એક વોચમેન, અને મારે અમારી કેમ્પસમાં જ એક બીજી હાઈસ્કૂલ એનો પણ એક વોચમેન, બરાબર છે કે નહીં? હવે અમારો જે વોચમેન જે હોય ને એને કોઈ વખત રાતની કોઈ કારણોસર એને જવું પડ્યું ને એને ડ્યુટી જોઈન થવી નથી, તો અમારા પ્રિન્સિપાલને વાત કરે કે ભાઈ સાહેબ મારે આજે રાત્રે તો મારે જવું પડે, એવું છે નથી રહી શકો એમ. તો એક કામ કરજે તું, આપણે હાઈસ્કૂલનો વોચમેન છે ને એક જ કેમ્પસ, તું એને કહીને જજે, તું એને કહીને જજે કે હું નથી આજનો રાત, તું સાચવી લેજે. તો કે સારું. તો એ કહેવા માટે ગયો તો પેલા એ પછી જઈને આવે પછી કે તું કહી દીધું કે હા સાહેબ મેં તો કહેવા માટે કે સાહેબ મેં તો એને કહ્યું, પણ એને એવું કહ્યું કે ભાઈ મારી કોઈ જવાબદારી નહીં, ગમે તે રાત્રે ચોરી વગેરે મારી કોઈ જવાબદારી નહીં, એને આવું કહ્યું. સાંભળજો, તો અમારા પ્રિન્સિપાલે એમ કહ્યું કઈ વાંધો નહીં, તેને એટલું કહ્યું ને પછી એને એટલું કહે મારી કોઈ જવાબદારી નહીં, પણ એને સાંભળ્યું ને, બરાબર છે કે નહીં? વાંધો નહીં, હવે તું જા. એને ખ્યાલ કે રાત્રે એ ઉઠશે ને આટો મારવા માટે, તો એક જ કેમ કમસે કમ એકાદ વખત તો રાઉન્ડ મારશે, એકાદ વખત રાઉન્ડ મારશે. કેમ કેમ કદાચ કઈ ચોરી વગેરે થઈ ને તો ટ્રસ્ટીઓ જે છે મને પણ, કેમ કે પેલો વોચમેન કહેશે મેં એને કહ્યું તો ખરું પણ એને કોઈ મારી કોઈ જવાબદારી નહીં, તો મારે પણ ત્યાં આગળ ઉભા રહેવું પડશે, મારે બે જવાબ આપવા પડશે, એના કરતા એક વખત આટો રાત્રે આમે મારજે કાંટો મારી દઉં. મારો કહેવાનો ભાવ સાંભળજો. મને તો એટલા માટે યાદ આવ્યું કે એ વ્યક્તિએ, સમજો ને, એને પેલાએ એક જ વખત કહ્યું, ખાલી એક જ વખત કહ્યું ને તોય એને સાંભળ્યું ના સાંભળ્યું કર્યું ને મારી કોઈ જવાબ નહીં, તોય એને એક વખતે આંટો માર્યો ત્યાં આગાડી. સમજાય છે કે નહીં? જયારે અહીંયા તો તને રોજ કહેવામાં આવે છે મારે કેવું છે, સમજાય છે કે નહીં? પેલાને એક વખતે કહ્યું ને એની જવાબદારી નહોતી, સમીરભાઈ, એને એક વખતે કહ્યું ને એની જવાબદારી નહોતી, તોય આંટો માર્યો. અને આ તો તારી જવાબદારી, બીજા ભાષામાં કે તારી જવાબદારી છે, અંદરમાં આત્માનો અનુભવ કરવાની તારી જવાબદારી છે, અને તને રોજ કહેવામાં આવે છે તોય તારી પર્યાય દ્રવ્યમાં આંટો એક વખત પણ ન મારે, સમજાય? તો તાર તું પેલા વોચમેન કરતા પણ ગયો, શું કેવું તને પછી? સમજાય છે કે નહીં? હા, પર્યાય એક વખત પણ અંદર આંટો કેમ ના મારે? હા, અંદરના બારણા ખખડાવ ને. હા, ખ્યાલ આવે છે કે નહીં? નહીં તો જેમ કહેવાય ને પેલો આંટો ના મારે તો ચોરી થઈ જાય, એમ અનાદિકાળથી તું લૂંટાયેલો છે, લૂંટાયેલો છે ભાઈયા. મોહ રાગ દ્વેષના પરિણામ કુટુંબ પરિવાર ઉપચારથી કે તો ધુતારાની ટોળી તને લૂંટે છે, હરખથી લૂંટાય, હરખથી લૂંટાય છે. સમજાય છે ને? હરખથી લૂંટાય છે એટલે ખબર પડે છે. એના માટે કહેવાય છે ને કે જૂના જમાનામાં પેલા આપણા ગામમાં હોય ને પેલા મોટા મોટા ઉંદર હોય, હવે તો ગામમાં આપણે સુઈ ગયા હોય તો રાત્રે ઉંદર આવે ને તો પછી પગ ફૂલી ખાય, અને સવારે ઉઠે તો પગ મુકાય નહીં નીચે, તો આ શું થયું પગે? તો કે રાત્રે ઉંદર આવ્યો અને ફૂલીને ખાય, એટલે ઉંદર ખાય ને તો ચામડીને ખાય તો ફૂંક મારે પહેલા, પછી ખાય, પછી ફૂંક મારે, પછી ખાય, ફૂંક મારે, ખ્યાલ આવે ને? એટલે પેલો સામેવાળો ઊંઘે એને દર્દ ના થાય, ફૂંક મારી મારીને સવારે ઉઠો ત્યારે ખબર પડે. ખ્યાલ આવે છે કે નહીં? અલા, આ બધું પાછળ તો આવું થઈ ગયું, ફૂંક મારી મારીને ખાય એમ. આ બધા તું કે છે મારો દીકરો ને મારી દીકરી ને દીકરાનો દીકરો ને દીકરા ને દીકરી ને કુટુંબ ને પરિવાર ને બધા મેળા કરીને તું બેઠો છે ને એને જે ઉંદર ફોલી ફોલીને ખાય છે આ બધા તને ફોલી ફોલીને ખાય છે તને ખબર નથી સમજાય છે કે નહીં ફોલી ફોલીને ખાય છે તું સ્વાધ્યાયમાં જવા માટે તૈયાર થઈને બેઠો છે ને નહીં હવે રોજ જાઓ છો ને આજે બેસો ને થોડી વાતો કરો આજે બહુ ટાઈમે મળે વાત પૂરી થઈ ગઈ ને ત્યાં ગાડી હા બેસો ને હવે ખ્યાલ આવ્યો કે ના અને ચાલુ રાખજો આપણે ઓનલાઈન ચાલે છે ને આપણે થોડી વાતો કરીશું ને જે આવશે થોડું સાંભળી લઈશું આપણે બે સચવાઈ જશે આ આ આ છે નિયમસાર પરમાગમમાં લખી છે આ વાતો ધુતારાની ટોળી છે સમજાય છે કે નહીં એટલે કહ્યું કે તમે હા કાં તો અંદરમાં પોતાના ભગવાન આત્માની સમીપમાં અથવા તો બહારમાં દેવ શાસ્ત્ર ગુરુના શરણમાં રહો નહીં તો આગળ આવશે ટોડરમલજી સાહેબે લખ્યું છે પરિણામ બગડવાનો ભય રાખો અને પરિણામ સુધારવાનો ઉપાય કરો બહાર જાઓ છો તો તમારા પરિણામ બગડશે ભાઈ બગડશે નિમિત્ત નૈમિતિક સંબંધ છે ને આ બધા જો એટલે બહુ સરસ આના પર થોડો ભાવ આવ્યો ખ્યાલ કે જે વડે સુખ ઉપજે આ સુખની વાત છે આ અતિન્દ્રિય સુખની વાત છે આ અવ્યક્ત રૂપે દરેકની ભાવના એ છે કે મને એવું સુખ મળે કે પછી દુઃખ ના આવે ક્યારે જે વડે સુખ ઉપજે અથવા દુઃખ વીણશે એ કાર્યનું નામ પ્રયોજન છે દરેક જીવનું આ પ્રયોજન છે કે મને સુખ થાય અને દુઃખ ન થાય પ્રયોજનભૂત તત્વ કેટલા છે પ્રયોજનભૂત તત્વ સાત સાંભળજો પ્રયોજનભૂત તત્વ સાત છે પ્રયોજન એક છે પ્રયોજન શું છે સુખી થવું અને એના માટે તત્વ કેટલા સમજવાના છે સાત એ આગળના અધિકારમાં આવે જેમ દ્રષ્ટાંતમાં ચા પીવી છે તો ચા પીવી એ પ્રયોજન છે ચા પીવે પણ એના માટે પ્રયોજનમાં શું શું વસ્તુ જોઈએ તો ચા જોઈએ ખાંડ જોઈએ દૂધ જોઈએ મસાલો જોઈએ તપેલી જોઈએ સાણસી જોઈએ ગેસ જોઈએ લાઇટર જોઈએ બધું ગરણી જોઈએ તો પીવી છે ચા પણ એના માટે આટલી પ્રયોજન આટલી વસ્તુ જોઈએ એમ સાત તત્વ છે તો પ્રયોજનભૂત તત્વ છે પણ મારું પ્રયોજન શું છે મારી પર્યાયમાં સુખનું વેદન થાય એ પ્રયોજન છે આ નંબર એક વાત બરાબર જુઓ હવે જે વડે સુખ ઉપજે અથવા દુઃખ વીણશે એ કાર્યનું નામ પ્રયોજન છે હવે એ પ્રયોજનની સિદ્ધિ વાહ એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઇષ્ટ છે આવી ગયું આપણું સમયસાર અક્ષયભાઈ આવી ગયું ભવ્યભાઈ સમયસાર એ પ્રયોજનની સિદ્ધિ એટલે મારી પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય મારી પર્યાયમાં નિરાકુળતાનું વેદન થાય અતિન્દ્રિય આનંદનું વેદન થાય આ મારું પ્રયોજન છે ફિલિંગ થાય તો એ કહે છે નિરાકુળતાનું ફિલિંગ થાય એ દરેક જીવનું પ્રયોજન છે અને એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય હા હવે મારી પર્યાયમાં રત્નત્રયની શાંતિની સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તો સમ્યક દર્શન કોના આશ્રય થશે સમ્યક દર્શન કોના આશ્રય ત્રિકાલી દ્રવ્યના આશ્રય થશે ને સવારે આપણે યાદ કર્યું હતું ને સવારે વાત કરી હતી ને કે આ મેરુ પર્વત 1,00,000 યોજનનો છે અને ઉપર આખું સ્વર્ગ લોક છે તો જાણે મેરુ પર્વત શું છે એનો થાંભલો હોય ને એના ઉપર છે ને એમ આમાં સમયસારમાં લખી એક ગાથા કલશ આ ભગવાન આત્મા થાંભલો છે થાંભલો અને આ થામ જ્ઞાની પુરુષ કહે છે આ ચૈતન્ય રૂપી થાંભલા સાથે અમે અમારી પરિણતિને જોડી રાખી છે અને આમાં જ લખ્યું નિજ સ્વભાવ સાધન વડે ચાર ઘાતી કર્મનો ક્ષય કર્યો સાધન અહીં શબ્દ લખ્યું છે ને જો એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય આ સુખની સિદ્ધિ શેનાથી થશે દ્રવ્યના આશ્રય વગર કોઈને આજ સુધી ત્રણ કાળમાં દ્રવ્યના આશ્રય વગર નિરાકુળતાનું વેદન થયું નથી થશે નહીં ને ભવિષ્યમાં થશે નહીં ને વર્તમાનમાં થતું નથી આવે છે એક લાઈન જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછુ ન સુહાવે અને પેલા એક લીટી વચ્ચે બોલ્યા ને આપણે અનાદિકાલ સે ઘુમ રહા હે પર મે તુ સુખ કો ખોજ રહા હે જહાં સુખ કા નહીં હે ઠિકાના जहां सुख का नहीं है ठिकाना। चलो चालो ने चेतन दरबार मा, क्या दरबार मा, आ अंदर मा चैतन्य दरबार मा जाओ तो सुख शांत रस्ती लबालब भगवान आत्मा भरेलो से, अने एनाथी आ जीव ने पोताना प्रयोजन नी सिद्धि थाई से। आटलू कहीने पूरु करे से पछी काले मळीशु आपणे। ए प्रयोजन नी जेनाथी सिद्धि थाय तेज आपणु शुं से, इष्ट। एटले इष्ट होय तो मने मारो भगवान आत्मा इष्ट, એટલે વહાલ કરવા યોગ્ય, પ્રીતિ કરવા લાયક યોગ્ય હોય તો પહેલા નંબરમાં મારું ભગવાન છે, પછી એની સાથે આપણે અનંત ભગવાનનું જોડાણ કરીશું, આપણે એ પ્રમાણે ચાલીશું, બરાબર।
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, અસહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, અસહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, અસહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ। સાધ્યવી સિદ્ધ દશાને પ્રાપ્ત લોકાગ્રે બિરાજમાન શ્રી ઋષભદેવ ભગવાન થી મહાવીર ભગવાન પર્યંત અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાન નો જય હો। અનંત ચતુષ્ટયધારી સમોષરણમાં શોભાયમાન મોક્ષ માર્ગ પ્રકાશક એવા શ્રી સિમંદર ભગવાનથી અજિત વીર્ય ભગવાન પર્યંત વિશ્વિયરમાન જિનેન્દ્ર ભગવાનનો જય હો। ધ્રુવના ધ્યાનની ધક્તિ ધૂણી દખાવી જિનેન્દ્ર પ્રણુ પ્રગટાવના રેવાશ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો। અનંત અનંત ઉપકારી દ્વાદશાંગી નિત્યબોધક મોક્ષ માર્ગ પ્રકાશક જીનવાણી માતનો જય હો। જીનવાણી માતના રચયિતા હલતા ચાલતા સિદ્ધ સમાન છઠ્ઠા સાતમા ગુણસ્થાનધારી શુદ્ધ ઉપયોગધારી કુનકુંદાચાર્ય આદિ સમસ્ત મહાસમદ દિગંબર મુનિ ભગવંતોનો જય હો। લાખો કરોડો ભક્તોના તારણહાર અંભક્તોના અનંત અનંત ઉપકારી એવા પરમ પૂજ્ય કહાન ગુરુ દેવનો જય હો। દેવશાસ્ત્ર ગુરુ ભગવાન પંચ પરમેશ્વરી ભગવાનની અપાર મહિમા બતાવનાર એવા પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો। મુનિ દશાની અપૂર્વ ભાવના ભાવનાર એવા પરમ કૃપાળુ દેવાદિ સમસ્ત જ્ઞાની ધર્માત્મા સંતોનો જય હો। સત્ય સનાતન સ્વાનુભૂતિમય પરમ વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો। હે જીનવાણી ભારતી તો હે જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ છે, જા વાણી કે જ્ઞાન તે સુજે લોકાલોક, સો વાણી મસ્તક નમો સદા દે તો। બોલો દ્વાદશાંગી જીનવાણી માતનો જય હો। આવતીકાલે સવારનો કાર્યક્રમ 6:40 થી 8 વાગ્યા સુધી અભિષેક પૂજા, આ સવારથી સવારનો પૂજા